car mo. So, ikaw mo ito. आश्री नियम सारी शास्त्र है यो शुद्धभाव अधिकार एट्ले कि शुद्धात्मा अधिकार अनादिकाल की आत्मा पोता शुद्ध स्वरूप है हूँ शुद्धात्मा छू ये मैंने ज्ञान में लीधु नहीं ज्ञान में आत नहीं श्रद्धा में आत એ શુદ્ધાત્માનું શું સ્વરૂપ છે એ બતાવનાર સાચું છે. અધિકારમાં શુદ્ધ ભાવ એટલે શુદ્ધાત્માનો અધિકાર છે. એમાં પૂર્વોક્ત ભાવો પરધરવ પરભાવ દેખી રહે છે. આત્મા જ છે આ દેહ અંતતત્વરૂપ નિજ દ્રવ્ય છે. એનું ગાથાનો અર્થ પૂર્વોક્ત સર્વભાવ એટલે પૂર્વે જે કહેવાય ગયા એ બધા પ્રકારના પરિણામો ભાવો એટલે પરિણામો રાગ દ્વેષ મોહ સુખ દુઃખ આદિ અથવા ગુણસ્થાન આદિ મિથ્યાત્મથી માંડીને અયોગ ચિનકેવડી સુધીના ગુણસ્થાનો માર્ગના સ્થાનમાં સમ્યક દર્શન આદિ સંયમ આદિ કેવળના આદિ એ બધા પરિણામો જે છે એ સર્વ પ્રકારના જે ભાવો એટલે પરિણામો છે તે બધા પર સ્વભાવો છે. એ આત્મ સ્વભાવ નથી. પરિણામ જેટલા પ્રગટ થાય છે એટલા બધા પરિણામો જે ઉપરમાં વ્યાખ્યા કરી 39 ગાથાથી ઠેઠ 49 ગાથા સુધી એ બધા પરિણામો વિસ્તારથી વર્ણન કર્યું. આત્મામાં નથી આત્મામાં નથી આત્મામાં નથી એમ કહેતા એવા એ પૂર્વોક્ત બધા પ્રકારના પરિણામો પર સ્વભાવો છે એટલે કે એ સ્વસ્વભાવ નથી અને પરદ્રવ્ય છે. પર ભાવ છે અને તેથી તે પરદ્રવ્ય છે. 14 ગુણ સ્થાન નિશ્ચય મોક્ષનો માર્ગ ને વ્યવહારનો મોક્ષ માર્ગ એ બધા જેટલા પરિણામ છે વ્યવહાર રત્નત્રિના પરિણામ હો નિશ્ચય રત્નત્રિના પરિણામ હો નિશ્ચય રત્નત્રયના પરિણામનું ફળ મોક્ષ તત્વ છે એ બધા પર સ્વભાવો છે અને એ બધા પરિણામોને પર દ્રવ્ય કહેવામાં આવે છે. એ પરિણામ છે જીવના છે એમ જ્યાં સુધી પાસે છે ત્યાં સુધી એમાં જીવને મમતા રહીએ છે. પણ એ પર સ્વભાવ છે ત્યાં પર શબ્દ આવ્યો ત્યારે મમતા ઘટવા માંડે છે અને જે પર દ્રવ્ય કહ્યું ત્યાં મમતાનો ક્ષય થઈ જાય છે. એ જીવમાં ઉત્પન્ન થતા પરિણામ એ પરદ્રવ્ય છે. આ દેહ મન વાણી એ તો પરદ્રવ્ય છે જ, એમાં તો મમતા કરવા જેવી છે જ નહીં. એ તો સંસારનું દુઃખદાયક કારણ છે. પણ પ્રગટ થતા જે પરિણામો છે એ પરિણામ પણ શુભાશુભ ભાવ પણ પર સ્વભાવ છે અને પર સ્વભાવ હોવાથી તે પરદ્રવ્ય છે. એ શુભાશુભ ભાવને તો પરદ્રવ્ય જાણ, હિંસા અહિંસાના પરિણામ વ્રત અવ્રતના પરિણામ એ બધા જેટલા પરિણામો છે પુણ્ય પાપના એ બધા પર સ્વભાવો છે. પર સ્વભાવોથી પૂર્ણાહુતિ ન કરતા એને પર દ્રવ્ય કહ્યું. જ્યારે પર દ્રવ્ય કહે ત્યારે મમતા છૂટી જાય. પર દ્રવ્ય છે તેથી હે છે તે કારણે તે પરિણામમાં આત્મવૃદ્ધિ કરવા યોગ નથી, એ પરિણામમાં મમતા કરવા યોગ નથી. જાણવા યોગ છે પણ એ ગ્રહણ કરવા યોગ નથી. અને હે છે ધ્યેય છે એટલે એની ઉપેક્ષા કરવાયો છે, એને પર દ્રવ્ય તરીકે જો જાણ ત્યારે હેય કહેવાય. એ પરિણામને આત્માના પરિણામે જાણ તો ઉપાદેય થઈ જાય. પરિણામ જ્યારે પરિણામ ઉપાદેય થાય ત્યારે આત્મા ઉપાદેય ન થાય, આત્મા હેય થઈ જાય. શું કહ્યું? આ જીવના પરિણામ છે એમ તને લાગે છે તો એ પરિણામમાં મમતા થશે, થશે ને થશે જ. એ પરિણામ મારા છે, મારા છે એમ થયું એટલે પરિણામમાં ઉપાધિ બુદ્ધિ થઈ ગઈ, અને પરિણામમાં ઉપાધિ બુદ્ધિ થાય ત્યારે આત્મા હેય થઈ ગયો, અને એ પરિણામ પરદ્રવ્ય છે એ હેય છે એમ ભાષે તો આત્મા ઉપાધિ થઈ જાય. આવું ભેદ જ્ઞાન, દ્રવ્ય અને પર્યાય વચ્ચેનું ભેદ જ્ઞાન કરાવે છે. સ્વભાવ તે સ્વદ્રવ્ય છે અને આ પરભાવો તે પરદ્રવ્ય છે. સ્વદ્રવ્ય ને પરદ્રવ્ય જે કારણ હે છે તેથી હે છે. અંત તત્વ એવું સ્વદ્રવ્ય ઉને જયારે પરિણામ માત્ર ને પરદ્રવ્ય કહ્યું. અહીંયા આઠ કર્મ ને શરીર મનવાણી ને પરદ્રવ્ય નથી કહેવું. છ દ્રવ્ય તો પરદ્રવ્ય છે જ. છ દ્રવ્યો ભગવાને કયા? પોતાના આત્મા સિવાય અનંતા જીવો છે એ પરદ્રવ્ય છે, અનંતા પુદ્ગલ પરમાણુઓ છે તે પરદ્રવ્ય છે, ધર્માસ્તિકા એ પરદ્રવ્ય, ધર્માસ્તિકા એ પરદ્રવ્ય, આકાશ પરદ્રવ્ય, કાળ પરદ્રવ્ય, એ તો જગતને પ્રસિદ્ધ છે પરદ્રવ્ય તરીકે. એ તો સ્વદ્રવ્ય છે જ નહીં, પણ જે પરિણામ પ્રગટ થાય છે એને તું આત્માના પરિણામ માની રહ્યો છો અને આત્મા છે એમ માની રહ્યો છો, એ તારી ભૂલ થાય છે. એ પર સ્વભાવો છે તેથી તે પરદ્રવ્ય છે, અને પરદ્રવ્ય હોવાને કારણે આત્મા એનો કરનાર નથી. જેમ એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા બની શકતો નથી, એમ ભગવાન આત્મા જે કઈ પરિણામ પ્રગટ થાય, પરાશ્રિત કે સ્વાશ્રિત, રાગભાવ પ્રગટ થાય કે સ્વાશ્રય વિતરાગભાવ પ્રગટ થાય, એ પરિણામ પર સ્વભાવ છે માટે પર દ્રવ્ય છે, અને પર દ્રવ્ય હોવાને કારણે આત્મ દ્રવ્ય એનો કરનાર નથી. તો પ્રશ્ન થાય કે એ પરિણામને કોણ કરે છે, કે પરિણામને પરિણામ કરે છે પણ આત્મા કરતો નથી. કેમ કે પરદ્રવ્ય છે, પરદ્રવ્યને કરી શકાતું નથી. અહીંયા એક એક સમયની સત્પર્યાય જે છે ને એને પરદ્રવ્ય કેવું છે, મમતા છોડાવવી છે ને કરતા બુદ્ધિ છોડાવવી છે. આત્મા એનો કરનાર નથી. એ પરદ્રવ્યનો કરતા માનવો એ અજ્ઞાન છે, અને પરિણામ રૂપ પરદ્રવ્ય નો હું જાણનાર છું એ પણ અજ્ઞાન છે. કેમ કે પરદ્રવ્યને જાણતા આત્માનું જ્ઞાન કે સુખ નહીં થાય. છ દ્રવ્યને જાણતા તો જ્ઞાનને સુખ ન થાય. એ તો છ દ્રવ્ય તો ભગવાને પ્રગટ કયા છે, પ્રસિદ્ધ પ્રગટ ભિન્ન. પણ અહીંયા તો ગુપ્ત જે પરિણામ છે એ ગુપ્ત ને પરદ્રવ્ય કેવું છે. જે પરિણામ પ્રગટ થાય છે ઉત્પાદય ઉત્પાદય, એને પરમાત્મા ત્રણલોકનો નાથ અને પરદ્રવ્ય કહે છે. એટલે સ્વદ્રવ્ય પરદ્રવ્યનો કરતા ભોગતા નથી. હવે જો પરદ્રવ્ય છે તો પરદ્રવ્ય નું જ્ઞાન કરતા આત્માનું જ્ઞાન થતું નથી. પરદ્રવ્યને જાણતા આત્માનું જ્ઞાન થાય નહીં, અને પરદ્રવ્યને જાણતા આત્માનું સુખ પણ ન થાય. માટે પરદ્રવ્યનો હું કરતાય નથી, અને પરદ્રવ્યનો ખરેખર હું જ્ઞાતા પણ નથી. એવો જે મારો ભગવાન આત્મા છે કે જે અકારક ને અવેદક છે, અને જે જાણનાર છે કરનાર નથી, તો જે જાણનાર છે તે જ જણાય છે. જે જાણનારો છે પરદેવનો કરનારો નથી અને પરદેવનો જાણનારો નથી, પણ જાણનારો છે. પરદેવનો કરનાર નથી, પરદેવ એટલે પરિણામ, અહીંયા પરિણામ ને પરદેવ કહેવા છે. એનો કરનાર પણ નથી અને પરદેવનો જાણનાર પણ નથી, પણ જાણનાર છું. હવે જાણનાર છું તો એ જાણનાર જ્યારે તન્મય થઈને જણાય ત્યારે આત્માના દર્શન થાય. કેમ કે જ્ઞાન ઉપયોગ અભિમુખ થઈ અને જેમાં નાયક તે હું છું એમ બુદ્ધિ થાય તો એ જ્ઞાનનો પર્યાય એકાગ્ર થઈ ધ્યાનમાં મગ્ન થઈ લીન થઈને અનુભવ થાય. તો કહે છે કે હું આ પરદેવનો કરનાર નહીં અને પરદેવનો જાણનાર નહીં, પણ જાણનાર છું. ત્યાં સુધી આવું પહેલા, પછી તે જાણનાર છું તે જ જણાય છે. જાણનાર છું તો જાણનાર છું તે જ મને જણાય છે, જાણનારો જણાય છે. હવે જાણનારો જણાય છે, જાણનારો જણાય તો છે, ત્યાં સુધી આવ્યો. પણ જયારે એમાં તન્મય થઈ અને જણાય ત્યારે અનુભવ, ત્યાં સુધી ભેદ નો વિકલ્પ ઉઠે. એવી ગાથા ઊંચી છે. આત્મા સ્વદ્રવ્ય છે અને પરિણામ ચૌદેય ગુણ સ્થાન પરદ્રવ્ય છે. મિથ્યાત્મના પરિણામ પરદ્રવ્ય, સમ્યક દર્શનના પરિણામ પરદ્રવ્ય, સંયમમાં સંયમ પરદ્રવ્ય, સંયમના વિતરાગી ભાવ પરદ્રવ્ય, યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય પરદ્રવ્ય, કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય તે પરદ્રવ્ય છે. કેમ કે જ્યાં સુધી એ તને પરદેવે નહીં ભાસે ત્યાં સુધી એમાં મમતા રહેશે, અને જ્યાં મમતા છે ત્યાં કરતા બુદ્ધિ થાય. મમતા છૂટી તો કરતા બુદ્ધિ નહીં થાય. જ્યાં મારા પણ થાપે ત્યાં કરવા પણ લાગુ પડે, પણ મારા મારા જ નથી આ ભાવો, તો મારા નથી તો એ તો જ્ઞાતા થઈ ગયો, વિતરાગ ભાવ પ્રગટ થાય. માટે અંત તત્વ એવું સ્વદ્રવ્ય, અંત તત્વ કયું ને ઓલો બહિર તત્વ, આ ભાવો ચૌદ ગુણ સ્થાન છે ને એ બધા બહિર તત્વ છે, બહાર રહે છે. ભગવાન આત્માથી એ બહાર લોટે છે. એ બધા પરિણામના ધર્મો છે, અપરિણામીનો ધર્મ નથી. અપરિણામી પરિણામથી ભિન્ન છે, પરિણામ માત્રથી અપરિણામી ભગવાન આત્મા ભિન્ન છે. જે જ્ઞાયક ભાવ છે તે ઉત્પાદ વેથી રહી ધ્રુવ છે, તે ધ્રુવનું ધ્યાન કરવા જેવું છે. એમ કે છે અંત તત્વ એવું સ્વદ્રવ્ય આત્મા ઉપાદેય છે. ઉપાદેય છે એટલે ગ્રાહ્ય છે, એટલે દ્રષ્ટિમાં લેવા યોગ છે, ધ્યાનનું ધ્યેય છે. જાણનારો જણાય છે, જ્યારે જણાય છે તન્મય થઈને ત્યારે આત્મા ઉપાદેય થઈ ગયો, અને આત્મા ઉપાદેય થયો ત્યારે પરભાવ સ્વરૂપ પરદ્રવ્ય થઈ ગયા. મમતા છૂટી ગઈ, પરિણામો રહી ગયા, પણ પરિણામમાં મમતા છૂટે છે. પરિણામ નથી છોડવા, પણ પરિણામ મારા છે એવું મમત્વ ભાવ જે અનાદિનું મોહ છે મિથ્યાત એ છૂટી જાય છે. એ એટલી ગાથાનો અર્થ થયો. હવે એની ટીકા, ટીકા એટલે વિસ્તાર. આ હે ઉપાધિ અથવા ત્યાગ ગ્રહણ ના સ્વરૂપનું કથન છે. ત્યાગ કરવા યોગ શું અને ગ્રહણ કરવા યોગ શું? ત્યાગ કરવા યોગ પરિણામ માત્ર ત્યાગ કરવાયો છે, અને પરિણામથી ભિન્ન એ શુદ્ધાત્મ તત્વ છે, ચિદાનંદ આત્મા છે, જ્ઞાન ને આનંદમય આત્મા છે. તે આત્મા દ્રષ્ટિમાં લેવા યોગ છે, ઉપાધે એટલે અનુભવ કરવા યોગ છે. આ હે ઉપાધિ અથવા ત્યાગ ગ્રહણના સ્વરૂપનું કથન છે, એટલું મથાળું બાંધ્યું. હવે એનો વિસ્તાર કરે છે. જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે, એટલે વિશેષ ગુણના પર્યાયો છે. વિભાવ એટલે એકલા પુણ્ય પાપ ન લેવા, વિભાવ એટલે વિશેષ ભાવ. એક સામાન્ય ભાવ છે શુદ્ધાત્મા, અને પરિણામ જેટલા પ્રગટ થાય છે તેને પરમાત્મા વિભાવ વિશેષ ભાવ કહે છે. એક સામાન્ય ને બાકી બધા વિશેષ ભાવો છે. વિશેષ ભાવ એટલે પર્યાયો. જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તેઓ પૂર્વે 49મી ગાથામાં વ્યવહારનયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા. શું કહે છે કે આના પહેલા 49 ગાથા આવી, એમાં આચાર્ય ભગવાને આ પરિણામને ઉપાદેય કહ્યા હતા. ઉપાદેય કહ્યા હતા એટલે જાણવા લાયક કહ્યા હતા. ઉપાદેય એટલે આશ્રય કરવા યોગ એમ નતું કહ્યું. ઉપાદેય એટલે એ જાણવા યોગ છે, ગ્રહણ કરવા યોગ છે. એટલે ગ્રહવું એટલે જાણવું, ગ્રહ એટલે પકડવું નહીં, ગ્રહવું એટલે પરિણામ જાણવા માત્ર છે, જાણવા યોગ છે. એમ 49મી ગાથામાં વ્યવહાર નહીં ના અધિકતાથી વાત કરી, મુખ્યતાથી એમ વ્યવહાર નહીં ના કથન દ્વારા ઉપાદેય પણ કહેવામાં આવ્યા હતા. પૂર્વ બધા ભાવો આમાં લખેલું છે. 49 ગાથા એની ફૂટનોટ છે. પ્રમાણભૂત જ્ઞાનમાં જ્ઞાનની પર્યાયમાં પ્રમાણ જ્ઞાન, એટલે એ જ્ઞાનની પર્યાય સ્વ અને પર બેને જાણે તેને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. તો પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધાત્મ દ્રવ્યનું પોતાના સામાન્ય સ્વભાવનું દ્રવ્યનું તેમજ તેના પર્યાયોનું આત્માના પર્યાયોનું બંનેનું સમ્ય જ્ઞાન હોવું જોઈએ. સાચું જ્ઞાન આ દ્રવ્ય છે અને આ પર્યાય છે એમ પ્રમાણ જ્ઞાનમાં એનું સાચું જ્ઞાન હોવું જોઈએ. પોતાને કથનચિત વિભાવ પર્યાયો વિદ્યમાન છે. પોતાને 49મી ગાથામાં કહ્યું કે બધા વિભાવ પર્યાયો વિદ્યમાન છે. વિદ્યમાન છે એટલે હયાત છે. હયાતીનો નકાર નથી, એનો આત્મા પણ એ નિષેધ છે. એ આત્મા નથી, એમ તો દેહ પણ હયાત છે, તો દેહ આત્મા થઈ જાય એમ. પરિણામ હયાત છે, વિદ્યમાન એટલે હયાત છે, પણ એ આત્મા પણ એ નથી. કથનચિત વિભાવ પર્યાયો વિદ્યમાન છે એવો સ્વીકાર જેના જ્ઞાનમાં ન હોય, પર્યાયો છે એમ સ્વીકાર જ ન કરે જેના જ્ઞાનમાં, તેને શુદ્ધાત્માનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહીં. પર્યાય છે એમ એને જાણવું જોઈએ. છે પર્યાય વિદ્યમાન, છે સસલાના સિંગડા નથી, છે બસ એટલું જ. આત્મા છે એમ નહીં, સાચું જ્ઞાન હોઈ શકે નહીં. માટે વ્યવહારનયના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે. વ્યવહારનયનો જે વિષય પર્યાય એનું જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે. એટલે જ્ઞાન એ જાણવા યોગ્ય છે. ગ્રહણ એટલે જાણવું. પર્યાયો વિદ્યમાન છે એમ જાણવા લાયક છે પર્યાયો. એવી વિવક્ષાથી જ અહીં વ્યવહારને ઉપાદેય કહ્યો છે. ગ્રહણ એટલે ઉપાધિ, જાણવા લાયક છે, વિદ્યમાન છે. તેમનો આશ્રય ગ્રહણ કરવા યોગ છે એવી વિવક્ષાથી નહીં, એમાં આત્મબુદ્ધિ કરિશ્મા. જાણવા યોગ છે પણ આદરવા યોગ નથી. વ્યવહારની ના વિષયનો આશ્રય તો છોડવા યોગ જ છે. આશ્રય તો વ્યવહાર નહીં છોડવા યોગ એમ ના લખું. વ્યવહાર નહીં નો આશ્રય છોડવા યોગ છે. વ્યવહાર નહીં નો વિષય પર્યાય તો રહેશે, પણ પર્યાયમાં આત્મબુદ્ધિ કરિશ્મા. આશ્રયનો નિષેધ છે, અવલંબનનો નિષેધ છે એમ સમજાવવા 50મી ગાથામાં વ્યવહારને સ્પષ્ટપણે હે કહેવામાં આવશે. આ 50મી ગાથામાં બધા પરિણામને હે કહ્યું છે, અને 49મી ગાથામાં એ ઉપાદેય કહ્યું એની સંધિ કરીને સમજાવે છે. જે જીવને અભિપ્રાયમાં શુદ્ધાત્મ દ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ, પર્યાયનો ત્યાગ નહીં, પર્યાયના આશ્રયનો ત્યાગ. પર્યાયમાં આત્મબુદ્ધિ કરવા જેવી નથી. હોય તે જ જીવને દ્રવ્યનું તેમજ પર્યાયનું જ્ઞાન સમ્યક છે એમ સમજવું. પર્યાય છે એમાં હે પણ એ જાણે તો જાણેલો પ્રયોજન, પણ પર્યાય મારી છે તો અજ્ઞાન થઈ ગયું. વ્યવહાર ન રહ્યો, અજ્ઞાન થઈ ગયું. વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં બે જ્ઞાન ના છે. અજ્ઞાનમાં નિશ્ચય નહીં પણ ન હોય ને વ્યવહાર નહીં પણ ન હોય. કેમ કે એ રાગ ને પોતાનો માને છે તો વ્યવહાર નહીં ક્યાં રહી તો અજ્ઞાન થઈ ગયું. એમ જ્ઞાનીની દશામાં રાગ આવે પણ એ રાગ ને પોતાનો માનતા નથી, એમાં નિષેધ બુદ્ધિ વર્તે છે, માટે જાણેલો પ્રજ્ઞાન છે. નિષેધ બુદ્ધિ હોય તો જાણેલો પ્રજ્ઞાન, ઉપાધિ બુદ્ધિ હોય તો જાણેલો ક્યાં રહ્યું તો આદરેલો થઈ ગયો. જે જીવને અભિપ્રાયમાં શુદ્ધાત્મ દ્રવ્યનું આશ્રયનું ગ્રહણ અને પર્યાયોનો આશ્રયનો ત્યાગ હોય તે જીવને દ્રવ્યનું તેમજ પર્યાયોનું જ્ઞાન સમ્યક છે એમ સમજવું અન્યને નહીં. આટલી સંધિ કરી 49મી ગાથામાં પર્યાયોને વ્યવહારના વિષયને ઉપાધે કયો અને અહીંયા એને એ કહો છો તો 49મી ગાથામાં ઉપાધે વ્યવહારનીનો વિષય અને અહીંયા હે તો વિરોધ ભાષા આવ્યો કે વિરોધ નથી. ત્યાં ઉપાધે એટલે ગ્રહણ કરવા યોગી છે, જાણવા યોગ છે, વિદ્યમાન છે. 14 ગુણ સ્થાન છે પણ 14 ગુણ સ્થાન પર ભાવો છે, આત્મભાવ નથી. કેમ કે નાશવાન છે, ક્ષણિક છે, કર્મ સાપેક્ષ છે, અનિત્ય છે. જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તેઓ પૂર્વે 49મી ગાથામાં વ્યવહારનીના કથન દ્વારા ઉપાધિ પણ કહેવામાં આવ્યા હતા. એટલે જાણવા યોગની અપેક્ષા એ ઉપાધિ શબ્દ વાપરો હતો, પરંતુ નિશ્ચયની ના મળે તેવો હે છે. શું કહે છે 49મી ગાથામાં પરિણામને વ્યવહારને ઉપાધિ એટલે ગ્રહણ કરવા યોગ છે એટલે જાણવા યોગ છે એમ કહ્યું હતું, પણ નિશ્ચયને જોવામાં આવે તો જાણવા યોગી નથી. જાણવા યોગ પોતાનો શુદ્ધાત્મા છે, કેમ કે જાણેલાનું સંધાન થાય, કોને જાણવા જશે તો એમાં સંધાન થઈ જશે. માટે પર્યાથી ચક્ષુ સર્વથા બંધ કરી દે. હવે પોતાયો છે જાણવાના બાના નીચે પણ લક્ષ પર્યાય ઉપર રહી જાય. દલપતભાઈ પર્યાય જાણવી તો ખરે કે નહીં? જાણવા રોકાય તો આત્મા ક્યારે જણાશે? માટે જાણવાની અપેક્ષા એ ઉપાધે કયો હતો, પણ નિશ્ચય નહીં ની અપેક્ષા એ જોવામાં આવે તો જાણવા યોગ તો પોતાનો પરમાત્મા છે. હા હા હા, એને પ્રથમ જાણ, એને જાણ્યા પછી જણાય એ જુદો વિષય. પરંતુ શુદ્ધ નિશ્ચયના બળે એટલે શુદ્ધ નિશ્ચય નહીં તેવો હે છે. એને ઉપાધેય કયા 49મી ગાથામાં પરિણામને જાણવા માટે તેને હે કહે છે. શા કારણથી એ કહો છો? હે કહેવાનું કારણ શું? પરિણામ તો છે, જીવના પરિણામ છે કે સાંભળ સાંભળ, કારણ કે તેવો પર સ્વભાવો છે. હે નો અર્થ બતાવે છે શુદ્ધ આત્મા સ્વભાવ છે તેથી ઉપાદેય છે, અને આ પરિણામો છે એ વિભાવ વિશેષ ભાવો છે અને પર ભાવો છે તેથી તે હે છે. હે એટલે આશ્રય કરવા યોગ નથી, આત્મબુદ્ધિ કરવા યોગ નથી. તેવો પર સ્વભાવ છે અને તેથી જ પરદ્રવ્ય છે. પર ભાવ છે તેથી પરદ્રવ્ય છે. પરિણામનું નામ પરદ્રવ્ય કહ્યું. આ દેહ મન વાણી તો પરદ્રવ્ય છે. બંગલા મોટર આડી વાળી દેવગુરુ શાસ્ત્ર પંચ પરમેષ્ઠી તો પરદ્રવ્ય છે, પણ પંચ પરમેષ્ઠીના લક્ષે જે પૂજાનો ભાવ થયો ને એ પરભાવ હોવાને કારણે પરદ્રવ્ય છે. સ્વદ્રવ્ય આત્મા નથી. આશ્રવ ભાવ છે તે પરભાવ છે, પરભાવ હોવાને કારણે પરદ્રવ્ય છે, અને આત્મા આશ્રયે જે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થાય તે સંવરનો પર્યાય છે, એ પણ પરભાવ છે. કેમ કે પરભાવ એટલા માટે કે ભગવાન આત્મા નિત્ય ધ્રુવ છે, સંવર અનિત્ય છે. એક અને જે આત્મામાં પરમ પારનામી ભાવ લક્ષણ છે એ સંવરની પર્યાયમાં નથી. એ સંવરની પર્યાય ઉપશમ હો, સોક્ષમ હો કે ક્ષાયિક હો, પણ જીવનું લક્ષણ એમાં નથી. માટે પરભાવ છે, અને પરભાવ છે માટે પરદ્રવ્ય છે. સંવરના પરિણામ કોઠારી કડક લાગે એવું છે. આ અરે દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવ્યા વિના આત્માને અનુભવ ન થાય, અને અનુભવ વિના ધર્મની શરૂઆત થતી નથી. આજે અનુભવ કરો કે કાલે કરો, જેટલા સિદ્ધ પરમાત્મા થયા એટલા આત્માના અનુભવથી થયા. માટે વર સ્વભાવો છે અને તેથી પરદ્રવ્ય છે. હવે હે તત્વની વાત કરી, બધા પરિણામો છે ને એ પરભાવ છે માટે પરદ્રવ્ય છે માટે હે. હવે ઉપાદેય શું, એની વાત તો કરી. નિષેધ પેલો બતાવ્યો, વિધિ પછી બતાવે છે. નિષેધ બતાવવાનું કારણ કે એમાં તું તારા પરિણામ મારા પરિણામ છે મમતા કરી રહ્યો છો, પણ એ પરિણામ તારા નથી, તારી ચીજ નથી. તારી ચીજ તો પરિણામથી ભિન્ન આત્મા તે તું છો. આ પરિણામ તે તું ક્યાં છો? પરિણામ તો એક સમયવર્તી નાશમાન છે, આત્મા અવિનાશી તે હું છું. માટે નિષેધ કરાયો પેલો, કે બધા પરભાવો છે માટે પરદ્રવ્ય છે અને તેથી હે છે. હે એટલે ત્યાજ્ય છે, ઉપેક્ષા કરવા યોગ છે, ગ્રહણ કરવા યોગ નથી, આત્મબુદ્ધિ કરવા યોગ નથી. એમ છ દ્રવ્ય છે, એમાં પરદ્રવ્ય છે અંદરનું. એક બહારના છ દ્રવ્ય અને અંદરના આ ચૌદ ગુણ સ્થાન, એ ચૌદે પરદ્રવ્ય છે. ઓલા છ અને આ ચૌદ, ચૌદ ગુણ સ્થાનમાં કઈ બાકી રહેતું નથી. નિષેધની વાત કરી, હવે વિધિની વાત કરે છે કે ઉપાદેય શું, કેને આત્મા માનવું અમારે, આત્માનું સ્વરૂપ શું. આ પરિણામને તો આત્મા મનાય નહીં તો અજ્ઞાન થઈ જાય. તો કે છે, સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહિત, સર્વ પ્રકારના વિશેષ ભાવો એટલે પરિણામો એનાથી જે રહિત છે આત્મા, એનાથી ત્રણેય કાળ રહિત છે. શું કહ્યું કે પેલા નિષેધની વાત કરી કે આ કુટુંબ કબીલા મારા નહી, દેહ મારો નહીં, મન મારું નહીં, વાણી મારી નહીં, આઠ કર્મ મારા નહીં, શુભાશુભ ભાવ મારા નહીં, અને શુદ્ધ પર્યાય પ્રગટ થાય તે પણ મારી નહીં. હવે મારું નહીં, મારું નહીં, મારું નહીં એમ કહો છો, પણ મારું શું એ તો બતાવો. તો એના કરતા મારું શું પેલા બતાવ્યું હોત તો કે ના, એમને બતાવાય. પેલા જેમાં તું મારા પણ થાપીને બેઠો છો એ તારું નથી એમ સમજાવવું પડે, ત્યારે તને તારી ચીજ નો ખ્યાલ આવશે. ફરીને શું કહ્યું? જેમાં તું મારા પણ થાપીને બેઠો છો એ ચીજ તારી નથી, પેલા અમારે તને કેવું પડે, પછી તારી ચીજ અમે બતાવશું તો તને દ્રષ્ટિમાં આત્મા આવશે. પણ પેલા દ્રષ્ટિમાં આત્મા એમને હું કહું નિષેધ વિના તો તને નહીં આવે. કેમ કે ઓમાં નિષેધ બુદ્ધિ તો છે નહીં, ઉપાધિ બુદ્ધિ રાખી, ઉપાધિ બુદ્ધિ રાખીને હું આત્માનું સ્વરૂપ બતાવીશ, તને ગ્રહણ નહીં થાય. સંધ્યા, જેમાં તું ઉપાધેય બુદ્ધિ કરીને બેઠો છો એ પરિણામો તારા નથી, એ પરિણામ પરદ્રવ્ય છે, ત્યારે તને મિથ્યા તો ગળવા માંડ્યું, મારા નથી આ ભાવ, મારા નથી, પરદ્રવ્ય છે. એટલે એને અમુક પ્રકારની પાત્રતા પ્રગટ થાય છે. નિષેધમાં પાત્રતા આવે છે અને વિધિમાં અનુભવ થાય છે. નિષેધમાં પાત્રતા શું આવી કે આ ભાવ મારા છે, મારા છે, મારા છે, આમ કરીને બેઠો તો આ બધા ભાવો મારા છે, મારામાં થાય છે, હું કરું છું, હું ભોગવું છું. એને મારા પણ થાય છે અનાદિથી, એ જ્ઞાનીઓને ખબર છે. એટલે જેમાં મારા પણ થાય છે એ તારા નથી, તારા નથી. એમ એને નક્કી થયું કે આ કોઈ પરિણામ મારા નથી, નાશવાન છે, એમ એને બુદ્ધિમાં ગ્રહણ કર્યું. પછી પાછો પ્રશ્ન ઉઠાવે છે કે તો આ પરિણામ મારા નથી પ્રભુ, તો મારી ચીજ આ જગતમાં શું છે? કે હવે સાંભળ, તારી ચીજ તને બતાવું. તને જો આમાં નિષેધ આવી ગયો, નિષેધ એટલે કે જે આત્મામાં નથી, આત્મા નથી, પરદ્રવ્ય છે એમ તને ખ્યાલમાં આવ્યું, તો સ્વદ્રવ્ય તને ખ્યાલમાં આવશે. હવે શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે સાંભળ. સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહિત, સર્વ પ્રકારના ગુણ સ્થાન, માર્ગના સ્થાન, જીવ સમાજ, વ્રત અવ્રતના ભાવ, પુનપાપ આશ્રવ બંધના ભાવ, સંવર નિજરાને મોક્ષના પરિણામ, એ બધા વિશેષ ભાવો છે. એનાથી ભગવાન આત્મા રહિત છે. તું સહિત માની બેઠો છો એમ નથી. ત્યાં સુધી એ પરિણામથી સહિત માની લ્યો છો ત્યાં સુધી અજ્ઞાન ને મિથ્યાત્વ છે. કોઠારી હલી જવા એવું છો જરા? હા, હલી ગયા કોઠારી, ખ્યાલ આવી જાય. એ પરિણામથી હું સહિત છું એવું જે સદ્ધાન, તે અનાદિનું મિથ્યાત્વ અજ્ઞાન છે, છે રહિત, માને છે સહી, એને ધર્મ લાભ ન થાય. ધર્મ લાભ, ધર્મ લાભ એટલે આત્માનો અનુભવ, તેને ધર્મ લાભ કહેવામાં આવે છે. ધર્મનો લાભ, લાભ એટલે પ્રાપ્તિ, ધર્મની પ્રાપ્તિ, ધર્મ લાભ. આ ધર્મ લાભ છે કે પરિણામથી આત્મા રહિત હોવા છતાં જો તું સહિત માની બેઠો છો તો તને એમાં કર્તા બુદ્ધિ ને મમતા રહ્યા જ કરશે. માટે એ સર્વ વિભાવ ગુણ પર્યાય થી રહિત છે આત્મા, પરિણામ માત્ર થી ભિન્ન છે, ઉત્પાદ વ્યય થી ધ્રુવ પરમાત્મા ભિન્ન છે. એ સર્વ વિભાવ ગુણ પર્યાય થી રહિત શુદ્ધ અંતત સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે, પરિણામ થી રહિત છે અને અનંત ગુણો થી સહિત છે, તેને પરમાત્મા શુદ્ધાત્મા કહે છે. તે ઉપાધિ છે, ઉપાધિ છે એટલે સમ્યક દર્શનનો વિષય છે, સમ્યક જ્ઞાનનો વિષય છે, સમ્યક ચારિત્રનો વિષય છે. બધા પરિણામ માત્ર થી રહિત છે. રહિત રહિત કહો છો તો કઈ સહિત છે કે નહીં? કે હા, અનંત ગુણ થી સહિત, જ્ઞાન થી સહિત, દર્શન થી, ચારિત્ર થી, સુખ થી, પરિણામ નહીં, ગુણ ગુણ ત્રિકાળી ગુણ. સોનું છે ને, સોનું એ પરિણામ માત્ર થી રહિત છે અને પોતાના ગુણો થી સહિત છે. સોનું સોનાના પરિણામ થી રહિત છે, સોનું ચાંદીના પરિણામ થી તો રહિત છે અને સોનીના પરિણામ થી તો હથોડા થી તો રહિત જ છે. પણ હથોડા થી જે ઘાટ થયો ને, એ ઘાટ થી પણ સોનું હવે ઘાટ થી રહી છે, તો સેનાથી સહિત ચિકાશ વિરાશ એવા સોનાના જે ગુણો છે ત્રિકાળી, એનાથી સોનું સહિત છે. તે સોનું ઉપાદેય છે, ઘાટ ઉપાદેય નથી. ઘાટ ઉપાદેય કેમ નથી? કે ઘાટમાં વિધવિધતા છે અને વિધવિધતા જોતા વિષમતા પ્રગટ થાય છે. આ ઠીક ના ઠીક, આ ઠીક આ ઠીક, આ લેવા જોઈએ, આ લેવા યોગ નહીં. ઘાટ ઉપર દ્રષ્ટિ દેતા વિષમભાવ પ્રગટ થાય છે, રાગદ્વેષ, અને ઘાટને ગૌણ કરીને સોનાને જોતા સામ્ય ભાવ પ્રગટ થાય છે, વિષમ ભાવ પ્રગટ ન થાય. માટે ત્રણ ઉપાધિ છે, એમાં ભગવાન આત્મા વિભાવ ગુણ પર્યાય થી રહિત છે. તો સેનાથી સહિત છે આત્મા? કે પોતાના અનંત ગુણો છે, શાશ્વત જ્ઞાન પરિપૂર્ણ, આનંદ પરિપૂર્ણ, ચારિત્ર ગુણ પરિપૂર્ણ, વીર્ય ગુણ પરિપૂર્ણ, વિભુત્વ શક્તિ પરિપૂર્ણ, પ્રભુત્વ શક્તિ પરિપૂર્ણ, એવી એવી અનંત ગુણથી ભંડાર ભરેલો ગુણી પરમાત્મા, તે ઉપાધિ છે. ગુણોથી સહિત અને ગુણના પરિણામથી રહિત, છ દ્રવ્યથી તો રહિત, એ તો પ્રશ્ન જ નથી આવે. પણ નવ તત્વથી ભિન્ન છે આત્મા, નવ તત્વના પરિણામથી આત્મા રહિત છે અને અનંત ગુણથી સહિત છે. સહિત અને રહિત સર્વ વિભાગ ગુણો પણ રહિત શુદ્ધ અંત તત્વ સ્વરૂપ, આ અંતરનું તત્વ છે. એ અંતર્મુખથી જણાય અંત તત્વ છે ને, એ અંતર્મુખ દશા જયારે અતિન્દ્ર જ્ઞાનની થાય એમાં ભગવાન આત્મા જણાય છે, અનુભવાય છે. શુદ્ધ અંત તત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. આ બધા પરદ્રવ્યો છે. પરદ્રવ્ય ક્યાં ઉત્પન્ન થાય છે ખબર છે? જીવની પર્યાય ને પરદ્રવ્ય કેવું છે? અહીંયા અહીંયા હીરા ના તારા હીરા ને પરદ્રવ્ય નથી કેવું, અને નોટ ને પરદ્રવ્ય નથી કેવું. એ તો આખું જગત જ્યાં જાશો ત્યાં તમને કહેશે કે આ તો પરદ્રવ્ય છે મકાન, આ મકાન નો મમતા કરવા જેવી નથી. પણ જે પરિણામ પ્રગટ થાય છે એ ભગવાન સર્વજ્ઞ દેવાદિ દેવ કહે છે કે એ પરદ્રવ્ય છે. આ પરદ્રવ્યને જ્ઞાની દેખે છે, આ પરદ્રવ્યને અજ્ઞાની દેખતા નથી. અજ્ઞાની આને પરદ્રવ્ય માને છે. સમય સમય થતા પરિણામ એ પરદ્રવ્ય છે. જ્ઞાની ને જ ખબર પડે છે પરદ્રવ્ય તરીકે, અને અનુભવ પેલા અજ્ઞાની ને આ છ દ્રવ્ય છે, આ પરદ્રવ્ય છે એમ ખબર પડે છે. પણ પરિણામ પરદ્રવ્ય છે એમ ખબર પડતું નથી. એટલે પર્યાય દ્રષ્ટિ રહી જાય, પર્યાયમાં અહમ રહે છે, મમતા રહી જાય પર્યાયમાં. પર્યાય પરિણામ તો મારા છે ને, આ પરિણામ મારા નથી તો કોના છે?
એકદમ નિશાન,
હું કરું ને હું ભોગવું છું, સીધી વાત છે. હા
હા
હા, એ પરિણામ તારા નહીં, તારી ચીજ નથી. તારી ચીજ તો પરિણામથી રહિત અંત તત્વ અનંત ગુણનો પિંડ ભગવાન નાયક આત્મા ચિદાનંદ આત્મા, તે સ્વદ્રવ્ય છે, તે હું છું. ઉપાદે એટલે તે હું છું. તો નિર્મમત્વ ભાવ વિતરાગ ભાવ પ્રગટ થાય. શુદ્ધ અત્યંત સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદે છે. ખરેખર હવે જે સ્વદ્રવ્ય ઉપાદે છે એમાં શું રહેલું છે? અસ્થિ તરીકે એમાં શું છે? નાસ્તિની વાત કરી, પરિણામ એમાં નથી, પરિણામ નથી, પરિણામ નથી. પણ એમાં છે શું તો બતાવો આત્મામાં. અવળી મોટી આત્માની વાત કરો છો, પ્રશંસા કરો છો, તો આત્મામાં છે શું એ બતાવે છે. ખરેખર સહજ જ્ઞાન એટલે જ્ઞાન ગુણ, સહજ દર્શન, દર્શન નામનો ગુણ છે આત્મામાં, સહજ ચારિત્ર નામનો ત્રિકાળી એક ગુણ છે, અને સહજ પરમ વિતરાગ સુખાત્મક સુખ નામનો આત્મામાં એક ગુણ છે. શુદ્ધ અંત તત્વ સ્વરૂપ આ સ્વદ્રવ્ય નો એટલે કે આ ગુણો નો આધાર ગુણી છે. ગુણ ગુણી ને આધારે છે, પર્યાય ગુણ ને આધારે નથી ને ગુણી ને આધારે નથી. પર્યાય નો આધાર પર્યાય છે, પર્યાય નો આધાર હું નથી. આધાર આધી સંબંધ નથી અંદરમાં. કેમ? કે પરદ્રવ્ય ને સ્વદ્રવ્ય આધાર આપે જ નહીં. પરિણામ ને પરદ્રવ્ય કયા? તો પરદ્રવ્ય ને સ્વદ્રવ્ય આધાર આપે. એકદમ ઊંચા પ્રકારની વસંતભાઈ વાત છે, એકદમ ટોપ મોસ્ટ. આ ત્રણ લોકના નાથે કરેલી શ્રીમંદ ભગવાને વાત કરી અને કુંતું ભગવાને સાંભળી, અને પછી શુદ્ધ કેવડીઓ પાસે પણ ઘણા ખુલાસા તત્વ ચર્ચા ઘણી કરી. આરતી રહીને આવ્યા એ વાત 100% સત્ય છે. કોઈ માનો કે કોઈ ન માનો, એની આરે કઈ સમાન નથી. એ તો પ્રત્યેક જીવની શ્રદ્ધાનો વિષય છે. આ ભગવાન આત્મા આ ગુણને કોનો આધાર છે? ગુણને ગુણીનો આધાર છે. તો પર્યાયો જે છે એ તો પરદ્રવ્ય છે. પરદ્રવ્ય સ્વદ્રવ્ય આધારે ન હોય, આ ઠવણીને આધારે આ નથી. કેમ કે આ ઠવણી પરદ્રવ્ય ના, એ પરદ્રવ્ય, એક પરદ્રવ્ય પરદ્રવ્યના આધાર આધે સંબંધ ન હોય. એમ પરિણામ પરદ્રવ્ય છે, એ પરિણામ આત્માને આધારે થતા નથી. જ્ઞાન શાસ્ત્રને આધારે થતું નથી અને જ્ઞાન આત્માને આધારે થતું નથી. કે જ્ઞાન ના પર્યાય પરભાવો છે, પરદ્રવ્ય છે. એકદમ સૂક્ષ્મ વાત છે.
જ્ઞાન શાસ્ત્ર ના આધારે નથી થતું, જ્ઞાન આત્મા ના આધારે નથી.
જ્ઞાન જ્ઞાન ના આધારે થાય છે. કેમ કે જ્ઞાન ની પર્યાય નો ભેદ ખરેખર અધ્યાત્મ માં એને પરદ્રવ્ય કેવું છે. મમતા છોડી દે જ્ઞાન ની પર્યાય માં. જ્ઞાન ની પર્યાય મારી એ રેવા દે. રાગ ની પર્યાય તો મારી નહીં, ઇન્દ્રિય જ્ઞાન મારું નહીં, પણ અતિન્દ્રિય જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે તે પર્યાય મારી નહીં. મારો તો ભગવાન આત્મા સ્વદ્રવ્ય છે. આ જેમાં ગુણ ગુણી નો ભેદ પણ દેખાતો નથી. એ ગુણ ગુણી ને આધારે છે, સમજાવે છે ભેદ થી, પણ કઈ આધાર આધી નો ભેદ એમાં નથી. સ્વદ્રવ્ય ને આધારે પરદ્રવ્ય નથી કે કથનચિત છે નથી કે નહીં. ત્યારે કથનચિત લાવો કે ગુણો છે તે કથનચિત સ્વદ્રવ્ય ને આધારે. ત્યારે કથનચિત જોઈ છે ને, એટલે આ કથનચિત. પણ પરદ્રવ્ય ને સ્વદ્રવ્ય એને તો આધાર આધી સંબંધ. આ તો રોકેટ નો રસ્તો છે, સમજી ગયા? રોકેટ ખબર છે ને, એકદમ જરા એ અનુભવ થાય ને સમ્યક દર્શન થઈને મોક્ષ થઈ જાય એવી વાત છે. આ સમર્થ આચાર્ય સિવાય પરિણામ ને પરદ્રવ્ય કોની કહેવાની તાકાત? સુરેન્દ્રભાઈ, હે, 2000 વર્ષ પહેલા તાલપત્ર ઉપર લખાયેલું શાસ્ત્ર મૂળ ગાથામાં પરદ્રવ્ય શબ્દ છે. મૂળ ગાથામાં આ સ્વદ્રવ્યનો આધાર એટલે સ્વગુણોનો આધાર, સહજ પરમ પરિણામી ભાવ લક્ષણ કારણ સમયસર છે. જેનું લક્ષણ પરમ પરિણામી ભાવ છે તેને આધારે ગુણો રહેલા છે. પણ પરમ પરિણામી ભાવ એવું જેનું લક્ષણ સ્વદ્રવ્ય એને આધારે પરદ્રવ્ય નથી. પરદ્રવ્ય ને સ્વદ્રવ્ય ને આધાર આધે ન હોય, ગુણ ને ગુણી ને આધાર આધે સંબંધ સમજાવવા માટે છે. ખરેખર આધાર આધે નો ભેદ પણ દેખાતો નથી.
બનેલો કેવાથી નથી દેખાતો? બનેલો એમ છે એમ કહીએ તો નથી દેખાતો,
નહીં
એનાથી જ બનેલો છે
એમ જ, એમ જ છે બસ. ગુણમય છે, આ ગુણ વાળો નથી આત્મા. ગુણમય છે આત્મા બસ. ગુણો બહાર થી આવે છે ને ગુણી થાય છે એમ નથી. એ તો આધાર આધે સંબંધ ગુણ અને ગુણીને છે. પણ પર્યાય ને પરદ્રવ્યના ભાવને અને સ્વદ્રવ્યને આધાર આધે સંબંધ નથી. અલૌકિક વાત છે, ઊંચી કોટી. આ તો ગુરુદેવના પ્રતાપે વાત બહાર આવી, એટલે શાસ્ત્રો હતા દિગંબરોના, પણ કોઈ ઉકેલ શીખ્યું નહીં. અને આંધળો વાંચે એવું આમાં લખ્યું છે. આંધળો વાંચે ને ભાવથી તો દેખતો થઈ જાય. ભાવથી વાંચવું જોઈએ, એનો ભાવ ભાષણ થવું, એનું ભેદ જ્ઞાન થવું જોઈએ. હા, આ પર્યાય છે ને એ પરદ્રવ્ય છે ને એ બહુ ચાલતું નથી. પર્યાયને પરભાવ કહેવાય, વિભાવ કહેવાય, પૂતગલના સંબંધથી થાય છે માટે પૂતગલના પરિણામ કહેવાય. એ ચાલે બધું, પણ પરિણામ છે એ પરદ્રવ્ય છે એ ચાલતું નથી, ચલાવવા જેવું છે એમ કે છે. તો મમતા છૂટી જાય. સ્વદ્રવ્યનો આધાર, આ ગુણોનો આધાર, ગુણ છે એ પર્યાયના આધારે નથી. પર્યાય પરદ્રવ્ય છે, પરદ્રવ્યના આધારે સ્વદ્રવ્ય નહીં, અને સ્વદ્રવ્યના આધારે પરદ્રવ્ય નહીં. તો સ્વદ્રવ્યના આધારે પોતાના ગુણો છે એટલું વ્યવહારથી સમજાયું કે ગુણો છે એ કોના આધારે છે, કે ગુણો છે ગુણીના આધારે છે. હા, આ સોનાની ચિકાસ ને પીડાશ એ કોના આધારે, કે સોનાના આધારે. ચિકાસ ને પીડાશ છે કોના આધારે છે, સોનાના આધારે. ઉષ્ણતા કોના આધારે છે, કે અગ્નિના આધારે છે. એમ એટલો ગુણ ને ગુણીનો ભેદ કરીને સમજાવે છે. આધાર પર સહજ પરમ પારિણામિક ભાવ લક્ષણ એ કારણ સમયસાર પોતાનો શુદ્ધાત્મા તે ઉપાદેય છે, બાકી કઈ જગતમાં ઉપાદેય નથી. આ જાણવા યોગ બધું ભલે હો, પણ એમાં આત્મબુદ્ધિ કરવા યોગ નથી. 50 મિનિટ થઈ